વાર્તાકાર
શ્રી રમણલાલ સોની. વાર્તાનું નામ કોયલના બચ્ચા. વનમાં એક કોયલ રહેતી હતી. એને ગાવાનો ભારે શોખ હતો. એનો કંઠ પણ સારો હતો. સારો એટલે ખૂબ જ સારો. એ ગાય ત્યારે વનવાસીઓ બધા કામ પડતું મૂકી એનું ગાન સાંભળવા બેસી જાય. આ કોયલને ઈંડા મૂકવાનો વખત આવ્યો ત્યારે તેને ચિંતા થઈ કે હું તો મોટી ગાયિકા, મારે રોજ સંગીતના જલસા કરવાના, ઈંડાને સેવવાનો અને બચ્ચાને ઉછેરવાનો મને વખત ક્યાં છે? તો કરવું શું? બસ ઈંડાને કોઈ બીજા પંખીના માળામાં મૂકી આવું. એ પંખી સેવશે મારા ઈંડાને, અને ઈંડામાંથી બચ્ચા નીકળશે ત્યારે બચ્ચાને ખવડાવી પીવડાવી મોટા કરશે. બચ્ચા મોટા થશે ત્યારે હું એમને પાછા મારે ઘેર લઈ આવીશ. ફરતા ફરતા એણે એક માળો જોયો. માળામાં ત્રણ ઈંડા હતા અને ઘરમાં કોઈ હતું નહીં. એ માળો એક કાગડીનો હતો. કોયલે એ માળામાં પોતાના બે ઈંડા મૂકી દીધા. હવે કાગડીના માળામાં પાંચ ઈંડા થયા. કોયલ કહે, કાગડીને હું ઓળખું છું, એ કંઈ ભણી ગણી નથી. માળામાં ઈંડા ત્રણ છે કે પાંચ છે એની એને કંઈ ખબર પડવાની નથી. પછી કોયલ ચાલી ગઈ સીધી જ જલસામાં. આંબાની ડાળ પર કુહુ કુહુ કરી તેણે તો જલસો જમાવી દીધો. કોયલે ધાર્યું હતું તેવું જ થયું. માળામાં કાગડી આવી અને આવી એવી જ પાંખો પોળી કરી ઈંડા સેવવા બેસી ગઈ. ઈંડા ત્રણ છે કે પાંચ છે એ જોવાની એને ફુરસદ નહોતી. એને ગણતા જ આવડતું નહોતું. થોડી વારે કાગડો ચણ લઈને આવ્યો. તે ભણેલો હતો, વિદ્વાન હતો. તેની નજર ઈંડા પર પડી. તેણે કહ્યું, કાગડી રે કાગડી, ઈંડા ત્રણ હતા અને પાંચ કેમ થઈ ગયા? કાગડીએ કહ્યું, ત્રણ શું ને પાંચ શું, બધું જેમ છે તેમ છે. ઘરમાં કંકાસ થાય એ કાગડાને પસંદ નહોતું, એટલે એ કંઈ બોલ્યો નહીં. આમ કાગડી પોતાના ઈંડાની સાથે કોયલના ઈંડા સેવવા લાગી. એમ કરતાં ઈંડા સેવાઈ રહ્યા અને તેમાંથી બચ્ચા નીકળ્યા. કાગડીના હરખનો તો પાર નહોતો. બચ્ચા સામે જુએ ને પોરસાય, વાહ કેવા રૂપાળા બચ્ચા છે. તે ન હોય રૂપાળા, હું કાગડી છું, ચકલી કે કાબર નથી. બધા જ બચ્ચા રંગે એક સરખા હતા, બધા કાળા હતા, પણ એમાં બે જણના મોનો વળાંક જરીક જુદો હતો. એ જોઈને કાગડાએ કહ્યું, કાગડી રે કાગડી, આ બે જણ જરી કદરૂપા છે. કાગડીએ હસીને કહ્યું, તો શું થઈ ગયું, દુનિયામાં બધાય તમારા જેવા રૂપાળા તો ક્યાંથી હોય? કાગડો કહે, હસતો હસતો. કાગડો ને કાગડી બચ્ચાને ખૂબ પ્રેમથી ઉછેરતા હતા. બચ્ચા પણ આનંદથી ખાતા પીતા હતા ને મોટા થતા હતા. હવે બચ્ચાને બોલતા શીખવવાનો વખત થયો. કાગડાએ પાંચેને સામે બેસાડીને પાઠ આપ્યો. હું બોલું તેમ બોલો, કા 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 કા. ત્રણ બચ્ચા બોલ્યા, કા 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 કા. કાગડો ખુશ થયો કે બચ્ચા હોશિયાર છે. પણ બીજા બે બચ્ચા કા કાને બદલે કુહુ કુહુ બોલ્યા. કાગડો કહે, કાગડી રે કાગડી, સાંભળે છે કે, આ બે બચ્ચા મંદબુદ્ધિના છે. કાગડી કહે, ધીરે ધીરે શીખશે, બધા જન્મથી તમારા જેવા હોશિયાર તો ક્યાંથી હોય? કાગડો કહે, હસતો હસતો. થોડા દિવસ પછીની વાત. કાગડાએ વિચાર કર્યો કે બચ્ચાને હવે જાતે ખોરાક શોધતા શીખવું. એ પાંચે બચ્ચાને એક ઉકરડા પર લઈ ગયો. પછી કહે, અહીંયા ખાવાનું છે. ચાંચ વડે ખણો, ખોતરો ને ખાઓ. ત્રણ બચ્ચાને બહુ કહેવું ન પડ્યું, એમણે ઉકડો ફેંદવા માંડ્યો. પણ બે બચ્ચાને એ ફાવ્યું નહીં. કહે, અમને અહીં નથી ગમતું. કાગડો કહે, આવી ફક્કડ જગા છે, આવી ફક્કડ સુગંધ છે, આવું ફક્કડ ખાવાનું છે, અને તમને અહીં ગમતું નથી? બધા ઘેર પાછા આવ્યા ત્યારે કાગડાએ કાગડીને કહ્યું, કાગડી રે કાગડી, આ બે બચ્ચાના દિમાગમાં કંઈ ખામી લાગે છે. આખો ઉકરડો એમને મળ્યો તો એ ભૂખ્યા રહ્યા. કાગડીએ હસીને કહું, તો શું થઈ ગયું? બધા તમારા જેવા દિમાગવાળા તો ક્યાંથી હોય? કાગડો કહે, હસતો હસતો. હવે બચ્ચાને ઉડવાનું ફાવી ગયું હતું. એક દિવસ પાંચે બચ્ચા ઉડતા ઉડતા એક આંબાની ડાળ પર જઈને બેઠા. આંબાને મોર આવેલો હતો અને મોરની ફક્કડ સુગંધ આવતી હતી. કોયલના બચ્ચાએ જોઈને ખુશ થઈ ગયા અને અક્રાંત્યાની પેઠે મોર ખાવા લાગી ગયા. ખાઈને ધરાયા કે તેમણે ગાવાનું શરૂ કર્યું, કુહુ કુહુ. એક હરણ નીચે ચરતું હતું. એ કહે, વાહ, આ બચ્ચાનો કંઠ સારો છે, એમને સંગીત વિદ્યાલયમાં ભણવા મૂકવા જોઈએ. કાગડીના બચ્ચાએ સાંભળ્યું ને એમણે ઘેર આવીને માં કાગડીને આ વાત કરી. કાગડીએ કાગડાને કહ્યું, બચ્ચાને સંગીત વિદ્યાલયમાં મૂકો. કાગડાએ પાંચે બચ્ચાને સંગીત વિદ્યાલયમાં સંગીત શીખવા મૂક્યા. જીરાફ માસ્તર બહુ હોશિયાર, જીબ્રા પણ એવો જ હોશિયાર. જીરાફ હાર્મોનિયમ બજાવે ત્યારે જીબ્રા તબલા બજાવે, બેયની ખરી જોડ જામે. થોડા જ વખતમાં એમણે જોઈ લીધું કે કોયલના બચ્ચાનો કંઠ મધુર છે અને સંગીતમાં બેઉ નામ કાઢે એવા છે, એટલે એમણે એ બે જણના શિક્ષણ પર ખૂબ ધ્યાન આપ્યું. આમ બચ્ચા રોજ રોજ સંગીત વિદ્યામાં આગળ વધતા જતા હતા. કાગડીના બચ્ચા પણ પોતાના નાના ભાઈઓની આ હોશિયારી પર ખુશ હતા ને ગર્વથી છાતી ફૂલાવી કાગડીને કહેતા, માં, ભાઈઓ ભેગું અમારું દુનિયામાં નામ થઈ જશે. કાગડી કહે, મને એ વિશે જરાય શંકા નથી. આપણું કુળ કંઈ જેવું તેવું છે, કાગ ઋષિનું કુળ છે. હવે પેલી કોયલનું શું થયું તે જોઈએ. રાત દિવસ એના સંગીતના જલસા ચાલતા હતા, એટલે બીજો વિચાર કરવાનો તો એને વખત જ નહોતો મળતો. પણ એણે એટલું જોઈ લીધું હતું કે કાગડીના માળામાં મૂકેલા એના ઈંડા સેવાયા હતા અને એમાંથી બચ્ચા નીકળ્યા હતા. બચ્ચા જરા મોટા થાય એટલે એમને લઈ આવું એવો વિચાર એ કરતી હતી, પણ બચ્ચાને મળવાનો એને વખત જ મળતો નહોતો. એવામાં હરણના મોઢે એણે સાંભળ્યું કે કાગડીના બચ્ચા સંગીત વિદ્યાલયમાં ભણે છે અને એમનો કંઠ એવો મધુર છે કે દુનિયામાં એમનું નામ થઈ જશે. આ સાંભળીને કોયલને ખાતરી થઈ ગઈ કે આ મારા જ બચ્ચાની વાત છે અને મારા બચ્ચા જગવિખ્યાત થવા જ જન્મેલા છે. પણ હજી કોયલે બચ્ચાને મળી નહોતી, એને વખત જ મળતો નહોતો, શું થાય. એવામાં વનના રાજા સિંહની જન્મગાંઠનો દિવસ આવ્યો. આખા વનમાં આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાતો. રાજા સિંહ દરબાર ભરીને બેસતો અને ગવૈયાઓ ગાન કરતા. સંગીતમાં જે શ્રેષ્ઠ ઠરે તેને રાજા પોતાના હસ્તે સુવર્ણ ચંદ્રક અર્પણ કરતો. છેલ્લો સુવર્ણ ચંદ્રક કોયલે જીત્યો હતો અને એને ખાતરી હતી કે આ વર્ષે પણ હું જ આ સુવર્ણ ચંદ્રક જીતવાની છું. જલસો શરૂ થયો. કેટલાય સંગીતકારો પોતાની શ્રેષ્ઠ કલા દેખાડી ગયા. તે પછી કોયલનો વારો આવ્યો. તેણે એવું સુંદર ગાન કર્યું કે સૌને ખાતરી થઈ ગઈ કે સુવર્ણ ચંદ્રક કોયલને જ મળવાનો. એવામાં સભાના એક ખૂણેથી અવાજ આવ્યો, મહારાજ, અમારા નાના ભાઈઓને ગાવાની રજા આપો ને. આ બોલનારા કાગડીના બચ્ચા હતા. રાજાએ ઉદાર દિલે કહ્યું, ભલે, ગાવાની રજા છે. હવે કાગડીના ઘરમાં ઉછરેલા કોયલના બચ્ચા આગળ આવ્યા. તેમણે આદરથી રાજાને નમસ્કાર કર્યા પછી ચારે બાજુ મો કરી સભાને પ્રણામ કર્યા અને પોતાનું આસન લીધું. કાગડીના બચ્ચા તરીકે આવેલા આ બચ્ચાને હવે કોયલે ઓળખ્યા. તે મનમાં રાજી થઈ અને કહે, મેળાવડો પૂરો થતાં જ હું એમને મારે ઘેર લઈ જઈશ. કોયલના બચ્ચાએ ગીત શરૂ કર્યું અને શરૂઆત જ એટલી સરસ હતી કે સભા એકદમ સ્થિર થઈ ગઈ. પવનની લહેરીઓ પર સવાર થઈને કોયલ બેલડીનો કંઠસ્વર વહેવા લાગ્યો. સૌને થયું, આ ગાન પૂરું થાય જ નહીં તો સારું, બસ સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. છેવટે ગીત પૂરું થયું. રાજા સ્વર સમાધિમાંથી જાગ્યો અને આહા આહાહા પોકારી ઉઠ્યો. નિર્ણાયકો ઊભા થયા. તેમણે જાહેર કર્યું, સુવર્ણચંદ્રક કાગડીના બચ્ચાને ફાળે જાય છે. રાજાએ સ્વહસ્તે કાગડીના કહેવાતા આ બચ્ચાને સુવર્ણચંદ્રક અર્પણ કર્યો. બચ્ચાએ સૌનો આભાર માન્યો અને રાજાને પ્રાર્થના કરી, મહારાજ, આ સુવર્ણચંદ્રક અમારી માતાને અર્પણ કરવાની અમને રજા આપો. અમારો બધો યશ અમારી માતા કાગડીને છે. માતા પ્રત્યેની સંતાનોની આ ભક્તિ જોઈ રાજાને બહુ આનંદ થયો. તેણે કહ્યું, આવા તેજસ્વી સંતાનોની માતાને હું જાતે ધન્યવાદ આપવા માંગુ છું. શ્રીમતી કાગડી દેવી અહીં પધારે. કોટવાલ, એમને માનભેર દબદબા સાથે અહીં લઈ આવો. કાગડી સભામાં હાજર હતી જ. કોટવાલે અને રાજાના સિપાહીઓએ ઝૂકીને એને સલામ કરી. કોટવાલ હાથમાં ખુલ્લી તલવાર ઊંચી કરીને આગળ ચાલ્યો. તેની પાછળ ચાલી કાગડી અને કાગડીની પાછળ રાજાના સિપાહીઓ. સભા આ જોઈને દંગ થઈ ગઈ. કહે, વાહ, આવું માન રાજાએ કદી કોઈને દીધું નથી. ધન્ય છે કાગડીને. કાગડી રાજાની સામે જઈને ઊભી કે રાજાએ સિંહાસન પરથી ઉતરીને એનું અભિવાદન કર્યું અને તેને માતુશ્રીનો માનભર્યો ખિતાબ અર્પણ કર્યો. કાગડીના પાંચે બચ્ચાએ એને પ્રણામ કર્યા. કોયલ મૂઢ બનીને આ બધું જોઈ રહી હતી. એ એકદમ બોલી ઉઠી, અન્યાય, અન્યાય. રાજાએ કહું, શી બાબતમાં અન્યાય? નિર્ણાયકોના નિર્ણયની ટીકા કરવાનો કોઈને અધિકાર નથી. કોયલે કહ્યું, મહારાજ, હું એ નિર્ણયની ટીકા નથી કરતી. નિર્ણયને હું માથે ચડાવું છું, પણ કાગડીને માતુશ્રીનો ખિતાબ અપાયો તે ભૂલ છે. એ ગવૈયાઓની માતા કાગડી નથી, હું છું. રાજાએ કહ્યું, એટલે તું શું એમ કહેવા માગે છે કે તું આ કલાકારોની માતા છે? જી હા, હું જ એમની માતા છું. એ મારા બાળકો છે. રાજાએ કહ્યું, એનો કંઈ પુરાવો? કોયલે કહ્યું, પુરાવો પ્રત્યક્ષ છે. એમનું મોં જુઓ, એમનું મોં કાગડા જેવું જરાય નથી, કોયલ જેવું જ છે. એ લોકો કાગડા નથી, કોયલ છે. આ સાંભળીને રાજા હસી પડ્યો. તેણે કહ્યું, બાઈ કોયલ, તારી આ દલીલ ટકે એવી નથી. મો જોઈને કોઈને કોઈનું સંતાન ઠરાવાય નહીં. એવું કરવા જઈએ તો કેટલાક માણસોના મો વાનર જેવા હોય છે. તેમને વાનર ગણીને ઝાડ પર રહેવા મોકલી દેવા પડે અને કેટલાકના મો માછલી જેવા હોય છે. તેમને માછલી ગણીને પાણીમાં પધરાવવા પડે. તોય કોયલે હઠ ચાલુ રાખી. તેણે કહ્યું, મહારાજ, એ મારા જ સંતાન છે. રાજાએ કહ્યું, ઠીક તો અબઘડી એનો ન્યાય. હું આ ગાયકોને કહું છું કે તમે જેને તમારી માતા ગણતા હો તેની પડખે જઈને ઊભા રહો. બેય કોયલના બચ્ચા દોડીને કાગડીની પડખે જઈને ઊભા. કાગડીએ એમને પડખે લીધા ત્યારે એની આંખોમાંથી હર્ષના અશ્રુ વરસતા હતા. કોયલ તો એવી મોટી પડી ગઈ કે મો છુપાવીને ત્યાંથી ભાગી ગઈ. વાર્તા વાંચનાર મિનલ દવે.